વિષ્ણુભાઈ, અસ્મિતા, ખાસ કરીને ગુજરાતની અસ્મિતા અંગે પણ આપના જે વિચારો છે તે કદાચ મને લાગે છે કે અત્યારે વર્તમાનમાં બહુ ગુજરાતી કોઈ વિચારકો, શિક્ષણવિદો, સાહિત્યકારો પાસે નથી, એવા ઉમદા વિચારો છે. અમારા વિદેશમાં એટલે કે ઓસ્ટ્રેલિયામાં જે વસતા આપણા ગુજરાતીઓ છે, કંઈક એમાંથી મળી રહે એ પ્રકારે ગુજરાતની અસ્મિતા અંગે વાત કરું.
વૈશ્વિક ગુજરાત એ આપણું સ્થાયી સત્ય છે. હજારો વર્ષોથી સમુદ્ર કિનારેથી આપણે નીકળ્યા, આપણા ગુજરાતીઓ જ બધી જગ્યાએ ગયા છે અને 60 જેટલા દેશોમાં સ્થાપિત થયા છે. સંઘર્ષ કર્યો છે, સાહસ કર્યું છે, સામંજસ્ય કર્યું છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી છે. એટલે 400 એની પાસે પહેલેથી મૂડી સમાન છે અને એના આધારે આખી દુનિયામાં એ સ્થાપિત થયા. અને એ ગુજરાતી અસ્મિતાની ઓળખ છે કે ભાઈ આપણે ત્યાં નષ્ટ બહુ થઈ જાય ઘણી વાર સમયને કારણે, બાકી આક્રમણોને કારણે. સોમનાથ નષ્ટ થયું કેટલી બધી વાર અને કેટલી વાર પુનર્નિર્માણ થયું. લોથલ નષ્ટ થયું સુનામીમાં 4 વાર, આંતરરાષ્ટ્રીય મથક હતું અને એ વખતે આખા દુનિયાની આંતરરાષ્ટ્રીય ભાષા ગુજરાતી હતી, અંગ્રેજી નહીં.
શું વાત છે!
મધ્યકાલીન ફ્રેન્ચ એ વખતના પ્રવાસીએ પણ લખ્યું છે કે ભાઈ લોકોને ગુજરાતીથી જ કરવું પડતું, ઉપયોગ કરવો પડતો. એવા જમાનામાં લોથલ 4 વાર નષ્ટ થયું અને 4 વાર ઊભું થયું.
ઓકે,
લોકોની કેવી એની પોતાની ક્ષમતા હશે. આ તો જૂના ઉદાહરણ થયા. હમણાં કચ્છનો ભૂકંપ થયેલો,
હા બરાબર,
તો કચ્છના ભૂકંપ પછીનું તમે કચ્છ જુઓ આજે તો આપણને કલ્પના ન આવે કે આવું ધરતીકંપ થયો. આ એક અંદરની એક આપણી સ્પિરિટ છે. ઉમાશંકર જોશીએ આપણે ત્યાં એમ કહ્યું કે હું ગુર્જર ભારતવાસી, કવિતા છે, હું એમાં ઉમેરીને કહું છું કે હું ગુર્જર વિશ્વનિવાસી.
બહુ સરસ.
અને એક સૌથી મહત્વની વાત એ છે કે આપણે ગણતરી વાળા ગુજરાતીઓ છીએ, કેલ્ક્યુલેટિવ ગુજરાતી. અને એ પણ એક પ્રવાસીએ કહેલું છે, જર્મન પ્રવાસી હતો એ, જ્યારે અહીંયા આવ્યો ત્યારે સ્કૂલ બધી શાળાઓનો તપાસ કરવા ગયો ને એણે કહ્યું કે આ અહીંના જ વિદ્યાર્થીઓ બાળકોની ખાસિયત બીજાથી અલગ છે. શું છે? તો કે એ લોકો વર્ણાક્ષર ABCDથી કક્કો બારાક્ષરથી પોતાનું કામ શરૂ નથી કરતા, પણ અંકથી કરે છે, 1 2 3 4 5. એટલે આપણે શરૂઆત જ આ કરીએ
છીએ
અને એ ગણતરી આપણી પાસે હોય છે કે જિંદગીની કેવી ગણતરી કરવી, જીવનના વ્યાપક વિસ્તારોની કેવી રીતે ગણતરી, પડકારોને કઈ રીતે પહોંચી વળવું.
અને વિષ્ણુભાઈ, બીજું કંઈક જે કદાચ પૂછવાનું રહી ગયું હોય અને તમે કંઈક કહેવા માંગતા હોય એવું.
પદ્મશ્રીની પ્રાપ્તિમાં એમણે 3 કારણો આપ્યા છે, એમાં સાહિત્ય પણ છે, નવલકથાઓ લખી છે મેં તો 3, એમાં પણ સ્વામી વિવેકાનંદ 1892 ગુજરાતમાં આવ્યા એની ડોક્યુમેન્ટ છે, એક ગુજરાત અને સ્વામી એ બેને પાત્રો તરીકે લીધા છે. પછી મુખ્યમંત્રી એક રાજકીય નવલકથા હતી કે જેને સાહિત્ય અકાદમીએ પ્રથમ ઇનામ એમના નિર્ણાયકોએ આપવાની ભલામણ કરી, પણ એ વખતની જે સમિતિ હતી સાહિત્યના ધુરંધર મળતા બધા, મને હું એને માન આપું છું, એ મુંજાયા. કેમ કે એ વખતે જે ચીફ મિનિસ્ટર બેઠા હતા એ ચીફ મિનિસ્ટર ચીમનભાઈ પટેલ હતા.
ઓકે.
અને આ મુખ્યમંત્રી નવલકથામાં એક કેટલુંક એમના વિશેનું પણ પ્રકરણ છે.
ઓકે.
પરીક્ષકે તો હા પાડી દીધું, ફરી વાર સમિતિ નિયુક્ત કરી, બીજી સમિતિ એ પણ કહ્યું કે આ શ્રેષ્ઠ નવલકથા છે. પછી એ ચીમનભાઈ પાસે ગયા, ચીફ મિનિસ્ટરને પૂછ્યું કે સાહેબ અમારે, અમે તો મૂંઝવણમાં મુકાયા છે, આમાં તમારા વિષયનું પણ છે. આપણા ખેલદિલ ચીફ મિનિસ્ટરો રાજનીતિકનો કેવા હોય છે, ચીમનભાઈની સાથે મારે ક્યારેય સારો સંપર્ક રહ્યો નથી, ઉલટાના મેં વિરોધ કરતા દેખો. એણે એમ કહ્યું કે જો મારા ટેબલ ઉપર આ મુખ્યમંત્રી નવલકથા પડી છે, મેં વાંચી છે અને ઉત્તમ નવલકથા છે, તમારે આપવું છે.
શું વાત છે! વાહ.
આ ગુજરાત, એટલે ગુજરાતમાં મતભેદો હશે, એ મતભેદોની બાવજૂદ પત્રકારત્વમાં મતભેદો છે આપણા, અલગ અલગ લોકોના અલગ અલગ પ્રકાર,
બરાબર,
એમાંથી પણ આપણે આપણું કંઈક નવું નિર્માણ કરીએ.
થેન્ક યુ વિષ્ણુભાઈ. તો તમે તો આપણી અસ્મિતા, સંસ્કૃતિ, ભારતનો, ગુજરાતનો એક ફ્લેશબેકમાં ઘણી બધી અમને આખી એક હાઇલાઇટ આપી દીધી અને સાચા અર્થમાં સાક્ષર વિચારો કેવા હોઈ શકે તેની પણ અમને પ્રતીતિ થઈ. વિષ્ણુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
આભારનો આભાર. આપણે ચા પીએ ને? હા, આપણી ચારે જાય છે.